भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि जय जय राम हरि राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि जय जय हरि राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि राम कृष्ण हरि जय जय 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 राम कृष्ण हरि कृष्ण हरि जय जय राम कृष्ण हरि
लोक कवि बौद्ध कवि કેટલાક કવિઓને લોકકવિ કહેવામાં આવે લોકોને માટે જે લખે જેમની રચનાઓ લોકભોગ્ય બને લોકોમાં પ્રિય થઈ જાય તે જમાનાને જે પ્રેરણા પ્રદાન કરે તેવા કવિઓ તેવા સાહિત્યકારો લોકકવિઓ લોકલેખકો લોક સાહિત્યકારો બીજા વળી કેટલાક બૌદ્ધ કવિઓ કહેવાય જે કવિતાઓ લખે ખરા પણ એની અંદર બોધ હોય જ્ઞાનને ગૂંથી લે વિશેષતા અને એમાં જ્ઞાન જ વધારે ભાગે દેખાય સીધું જ જ્ઞાન ડાયા દલપતરામ દલપતરામનું ડાપણ કવિતાઓમાં દેખાય એમ બીજા કવિઓમાં પણ ડાપણ દેખાય ખરું પણ કેટલાક કવિઓમાં ડાપણ વિઝડમ તે જલ્દી દેખાઈ આવે તો તે બોધ કવિ કંઈક ને કંઈક બોધાર્થે જ્ઞાન આપવાને માટે જ પોતાની કલમને ચાલુ કરતા હોય અને તે પછીથી એક યોગ કવિ પણ છે લોક કવિ બૌદ્ધ કવિ યોગ કવિ જેણે યોગ સાધ્યો હોય પરમાત્માની સાથે યોગ સાધ્યો હોય પરમાત્માનો પરિચય પોતાના જીવનની અંદર સાધનાત્મક અભ્યાસક્રમના પરિણામ દ્વારા પ્રાપ્ત કર્યો હોય જેમણે પરમાત્માના અસાધારણ અનુગ્રહના અર્ણવમાં અવગાહન કર્યું હોય પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું હોય પરમાત્માની પરમ અનુકંપાને પામી લીધી હોય પોતાના જીવનમાં અને પછી પોતાની અહમવૃત્તિથી પ્રેરાઈને નહીં પરંતુ પરમાત્માની પ્રેરણાથી પ્રેરાઈને બીજાને માટે જેમણે પોતાની કલમને ઉપાડી હોય પછી તે ગદ્ય હોય કે પદ્ય હોય એની પાછળ પોતાનો અહમ કાર્ય ન કરતો હોય પોતાની સીમિત બુદ્ધિ પોતાની અલ્પ શક્તિ પણ કામ ન કરતી હોય પરંતુ પરમાત્માની સિદ્ધિ અનુકંપા પરમાત્માની પ્રેરણા કાર્ય કરતી હોય તો તે યોગ કવિ યોગ પામ્યા પછીથી પરમાત્માની સાથેનો સંયોગ परमात्मा नो साक्षात्कार साध्या पछी थी जे पोतानी कलम ने चलावे ते पहला पण चलावे ते पछी पण चलावे आवा योग कवियो संसार नी अंदर बहु ओछा योग कवियो थया। महर्षि वाल्मीकि तेवा योग कवि हता। रामचरित मानस ना कवि संत शिरोमणी तुलसीदास जी महाराज पण योग कवि छे। एमनी कविता मा बोध छे खरो, एमनी कविता लोक भोग्य छे खरी, परंतु सामान्य भाषा मा अपने लोक कवियोनी वातो करिए अथवा बोध कवियोनी वातो करिए ज्ञान युक्त कवियोनी वातो करिए ते श्रेणी मा संत शिरोमणी तुलसीदास जी महाराज ने बेसाड़ी शकाय तेम नथी। ए त्यांथी पण आगळ चाल्या जाय छे, अनुभूतिना प्रदेश मा प्रवेशी ने आत्म साक्षात्कार करी चुकेला भगवान राम ना दर्शन कर्या पछी थी लोकानुकंपाथी प्रेराईने लोकहितने माटे પોતાના સાહિત્યનું સર્જન કરવાને માટે પ્રવૃત્ત થયેલા એક મહાપુરુષ અથવા સત્પુરુષ છે, એટલા માટે તેમને માટે આપણે એક વિશેષ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, યોગ કવિ। સંયોગ પરમાત્માની સાથે પ્રાપ્ત કર્યા પછી કવિ છે। અને એમણે એમ લાગ્યું કે માનવે જો પોતાના અંતરાત્માની પરમ શાંતિને પામવી હોય તો ભગવાન શ્રી રામનું અથવા પરમાત્માનું શરણ સ્વીકારવું જોઈએ, પરમાત્મા પ્રત્યે અભિમુખ બનવું જોઈએ। આપણને એમ લાગે કે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે રામાયણ ગ્રંથની રચના શા માટે કરી હશે? રામાયણ ગ્રંથની રચના પોતાના આત્માના આનંદને માટે કરી હશે? એવું કહેવાય છે કે કોઈ પણ સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું સર્જન કરે, પછી તે ગદ્યમાં હોય કે પદ્યમાં હોય, પોએટ્રીમાં હોય કે પ્રોઝ ઓર્ડરમાં હોય, એ આત્માનંદને માટે કરતો હોય છે। પરંતુ આત્માનંદને માટે સાહિત્યનું સર્જન થતું હોય તો પણ તે દ્વારા બીજાને લાભ પહોંચતો હોય, સૂર્ય આત્માનંદને માટે પ્રકાશતો હોય તો પણ સંસારને પ્રકાશનો લાભ આપોઆપ પ્રાપ્ત થાય છે, ચંદ્ર પણ પોતાના આત્માના આનંદને માટે પ્રસન્નતાને માટે એક સહજ સ્વભાવ તરીકે પોતાની ચાંદનીને રેલતો હોય તો પણ સંસારને એની ચાંદની દ્વારા લાભ પહોંચે છે। પુષ્પો ઉપવનની અંદર પોતાને માટે જ ખીલતા હોય, એમને કોઈ બીજી એષણા ન હોય, આશા ના હોય, તૃષ્ણા ના હોય, કોઈ સંકલ્પ વિકલ્પો ના હોય તો પણ એમના ખીલવાથી એક બીજો હેતુ આપોઆપ સરી જાય છે, ઉપવન સુશોભિત બની જાય છે। અને ઉપવનની અંદર જે પણ પ્રવેશે છે તે બધા જીવો એ પુષ્પોના પરિમલને પામીને પ્રસન્નતા અનુભવે, એમને લાભ પહોંચે છે, એ પુષ્પોને ત્યાંથી લઈ જવામાં આવે છે, દેવ મંદિરોની અંદર એમની માળાઓ કરવામાં આવે છે, અનેક પ્રકારે તે પુષ્પો ઉપયોગી બને છે। કેવળ ઉપવનમાં ખીલે છે એટલે જ કઈ પુષ્પોનું જીવન ઇતિ કર્તવ્યતા પર પહોંચતું નથી। એવી રીતે માનવના જીવન દ્વારા પણ બે પ્રકારના હેતુ સદાય છે અને સદાવા જોઈએ। સાહિત્ય દ્વારા પણ જે લખનાર છે, સર્જક છે, એને આત્માના આનંદની, શાંતિની, પરિતોષની, તૃપ્તિની અનુભૂતિ થાય, પરંતુ તેની સાથે સાથે વળી તે સાહિત્ય જેના હાથમાં આવે, તે સાહિત્યનો જે પરિચય પ્રાપ્ત કરે, તેમને પણ આનંદની પ્રાપ્તિ થાય, સંતોષની પ્રાપ્તિ થાય, પ્રેરણાની પ્રાપ્તિ થાય, એક પ્રકારના જીવનમાં સુખની સામગ્રી પણ એ પોતે અનુભવી શકે, પામી શકે, એ બીજો હેતુ પણ સિદ્ધ થતો જ હોય છે। એટલે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પણ રામચરિત માનસના આરંભમાં જ રામચરિત માનસના સર્જનનું જે પ્રયોજન છે તે પ્રયોજનને સ્પષ્ટ કરી દે છે। તુલસીદાસજી મહારાજ વિશે થોડીક ભ્રાંતિ પણ છે આપણા સમાજમાં, સામાન્ય માનવોમાં ભ્રાંતિ છે તેવું જ નહીં, મોટા મોટા કથાકારો અને વિદ્વાનોમાં પણ ભ્રાંતિ છે, અને એનું કારણ સંસ્કૃત ભાષા છે। સંસ્કૃત ભાષાનું જો સારી પેઠે અધ્યયન ન કર્યું હોય તો આપણે કેટલાય શબ્દોના ભાવાર્થોને બહુ સુંદર રીતે સમજી શકીએ નહીં। સંસ્કૃત ભાષામાં તેવી ખૂબી છે, એક જ શબ્દ હોય પણ તેનો બીજો અર્થ પણ થઈ જાય તેવી સંસ્કૃત ભાષા છે। આપણે ઘણા વર્ષોથી બોલતા આવીએ, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ। આ તો પ્રાચીન કાલથી શ્લોક બોલાતો જ આવે છે અને આપણે તેનો એક જ અર્થ કરતા આવીએ છીએ, આ પરમાત્માને હું વંદન કરું છું જે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર, પંગુ જે હોય પાંગળા હોય તેને પર્વતને ઓળંગવાની શક્તિ પ્રદાન કરે છે, અને જે મૂક હોય મૂંગા હોય તેને વાણી પ્રદાન કરે છે, મુકમ કરો તે વાચાલમ. આ ચેલા ચાલુ અર્થ ચાલે આજ કરે છે. બધે આપણે આ જ અર્થ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, આમાં કઈ નવું કહેવાનું નથી. પણ તમે સંસ્કૃત ભાષાની ખૂબી જુઓ અને સંસ્કૃત ભાષાની ખૂબીથી થોડાક તમે પરિચિત હો તો તમે આ શ્લોકને બીજી રીતે પણ વાંચી શકશો. શ્લોકને તો વાંચી શકશો પણ શ્લોકમાંથી બીજો અર્થ તારવી શકશો. તે અર્થ હું તમારી આગળ રજૂ કરું તો તમને એમ લાગશે કે સંસ્કૃત ભાષા આટલી બધી ગહન અર્થોથી ભરેલી અને હજુ આપણે આ વિશે કઈ જાણતા જ નહોતા. આ શ્લોકના અર્થને આપણે તો જુદી જ રીતે સમજતા હતા, આવી રીતે તો સમજતા હતા જ નહીં. જોવા જેવી વાત છે. મુકમ કરો તે વાચાલમ પંગુમ લંગયતે ગિરિમ. પાંગળાઓ જે હોય તે ગિરીને ઓળંગી શકે તેવી શક્તિ પરમાત્મા પોતાના શરણાગતને આપે છે. એવા શરણાગતો પરમાત્માનું અભિવાદન કરે છે, એમને વંદન કરે છે, નમસ્કાર કરે છે, એમની અહેતુકીય કૃપાનું સ્મરણ કર્યા પછી. પરંતુ તે પરમાત્મા જેમ પાંગળાઓની અંદર શક્તિ આપીને પ્રાણ સંચાર કરીને પર્વતને ઓળંગવાની શક્તિથી સંપન્ન બનાવે છે તેમ કે છે, મુકમ કરો તિવાચાલમ. મૂંગાઓને વાણી આપે છે. મુકમ કરો તિવાચાલમ, જે મૂક હોય તેને વાચાલ બનાવે છે. પરંતુ તેનો બીજો અર્થ એવો પણ થાય, વાચાલમ કરો તી મુકમ, જે બહુ જ બોલતા હોય તેમને મૂંગા પણ બનાવી દે. આ પ્રભુની કૃપા છે. પ્રભુની એવી કૃપા છે કે જે મૂંગા હોય તેને વાણી આપે, કાલિદાસ જેવાને કવિ કરી દે. પણ કેટલીક વાર બહુ જ જલ્પના કરતા હોય, બડબડાટ કરતા હોય, જ્યાં ત્યાં પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતા હોય. કેશવ કાશ્મીરી પંડિતની પેઠે કેશવ કાશ્મીરી પંડિત એકવાર ચૈતન્ય મહાપ્રભુની પાસે પહોંચી ગયા અને તે દિગ્વિજય જ કર્યા કરે. પોતાની વાણીનું કવિત્વ શક્તિનું પ્રદર્શન જ્યાં જાય ત્યાં કર્યા કરે ને બધાને પરાસ્ત કરે. શીઘ્ર કવિત્વ એની અંદર હતું. એકવાર નવદ્વીપમાં ચૈતન્ય મહાપ્રભુની પાસે પહોંચી ગયા. ચૈતન્ય મહાપ્રભુ ત્યાં સંસ્કૃત પાઠશાળાનું કાર્ય કરતા હતા. એમની પાસે પહોંચ્યા પછી કેશવ કાશ્મીરીએ કહ્યું કે તમે મહાન પંડિત અને વિદ્વાન છો તેવું મેં સમજીને હું તમારી પાસે પહોંચ્યો છું, તો મારી સાથે તમે શાસ્ત્રાર્થ કરો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મને શાસ્ત્રાર્થની કોઈ રૂચિ નથી, હું તો પરમાત્માના પ્રેમ સાગરમાં સ્નાન કરવાની જ રૂચિ ધરાવું. કેશવ કાશ્મીરીએ કહ્યું કે મારી અંદર એવી શક્તિ છે કે હું એક સાથે 100 શ્લોકો સંસ્કૃતમાં બનાવી શકું. તમે જે વિષય પર કહો તે વિષય પર હું અત્યારે જ 100 શ્લોકો રચીને તમને ગાઈ સંભળાવું. તો ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે હું તો વળી કયો વિષય પસંદ કરું, મને તો વિષય પણ બીજો કોઈ ગમતો નથી, પરમાત્માનો જ ગમે છે. છતાં પણ તમારી ઈચ્છા હોય તો ગંગા પવિત્ર નદી છે તેના ઉપર તમે કાંઈ બોલી શકો. એટલે કેશવ કાશ્મીરીએ 100 શ્લોકો ગંગા ઉપર તે જ વખતે શીઘ્ર કવિત્વની શક્તિથી બનાવીને ગાઈ બતાવી. એમને એમ હતું કે 100 શ્લોકો મારા સાંભળીને ચૈતન્ય મહાપ્રભુ એકદમ પ્રભાવિત થઈ જશે ને મારા શિષ્ય થઈ જશે, અને ચૈતન્ય મહાપ્રભુના પણ જેટલા અનુયાયીઓ અથવા શિષ્યો છે બધા જ મારા શિષ્યો બની જશે. એટલે જોવા લાગ્યા પછી ચૈતન્ય મહાપ્રભુ થાય. અને એમણે પૂછ્યું કે મારી કવિતા કેવી લાગી. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે તમારી કવિતા તો સારી લાગી, પરંતુ તે કવિતાની અંદર કેટલીક ક્ષતિઓ પણ છે, કેટલાક દોષો પણ છે. તમે અત્યારે બોલી ગયા 100 શ્લોકો, પણ જો તમારી રજા હોય તો હું તમને ક્ષતિઓ કઈ બતાવું કે કઈ કઈ ક્ષતિઓ છે. એટલે કેશવ કાશ્મીરી પંડિતને વધારે આશ્ચર્ય થયું કે મેં તો 100 શ્લોકોની રચના શીઘ્ર કવિત્વની શક્તિથી અત્યારે જ કરી બતાવી, અને તે શ્લોકો આ ચૈતન્ય મહાપ્રભુને યાદ કેવી રીતે હોય. તો કે જો તમને મારી ક્ષતિ દેખાતી હોય, હું તો ક્ષતિ માનતો નથી, પણ તમને દેખાતી હોય તો તમે બતાવો. એટલે તરત જ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે જુઓ, તમારો જે 4થો શ્લોક હતો એ હું બોલી બતાવું, એનું 4થું ચરણ હતું, એમાં વ્યાકરણનો આ દોષ હતો. તમારો જે 8મો શ્લોક હતો એનું જે 2જું ચરણ હતું એમાં અલંકારની દ્રષ્ટિએ આ દોષ આવે. તમારો જે 12મો શ્લોક હતો એ 12મા શ્લોકના બધા જ 3 ચરણો જે પહેલાના હતા એ પ્રાસાદી જે દોષો છે એનાથી ભરપૂર છે. તે રીતે તમારો 55મો શ્લોક, તમારો 70મો શ્લોક, તમારો 85મો શ્લોક અને તમારો 100મો શ્લોક એ પણ ત્રુટીઓથી ભરેલો જ છે, ક્ષતિઓથી ભરેલો છે. એ બધી જ ક્ષતિઓ ચૈતન્ય મહાપ્રભુએ કેશવ કાશ્મીરીને બતાવી. કેશવ કાશ્મીરી છક બની ગયો, આભો બની ગયો. ખરેખર ક્ષતિઓ હતી જ, કબૂલ કરવું પડ્યું. એનું માથું નમી ગયું. એ કઈ બોલી ન શક્યો, પોતાને ઘેર ગયો આખી રાત એને ઊંઘાવી. એને થયું કે હું તો એમ માનતો હતો કે ચૈતન્ય મહાપ્રભુ પ્રભાવિત બની જશે, મારા શિષ્ય થઈ જશે, અને ચૈતન્ય મહાપ્રભુએ તો ઉલટા મારા દોષ બતાવ્યા, આના કરતા અહીંયા ના આવ્યો હોત તો સારું હતું. આખી રાત ઊંઘી શક્યા નહીં, પણ એનું સદભાગ્ય હશે એટલે વહેલી સવારે એને કહેતા હોય તો તમે પણ શ્રી કૃષ્ણચંદ્રની શરણાગતિનો સ્વીકાર કરો, એની પ્રાર્થના કરો, આનંદ જીવનની અંદર થશે. મને શાસ્ત્રાર્થોમાં રસ નથી, મેં પહેલેથી જ કહ્યું હતું, છતાં તમે અતિશય આગ્રહ કર્યો એટલે મેં તમારી કવિતાને સાંભળી અને જે દોષો હતા તે ગુણજ્ઞ બુદ્ધિથી મેં તમને કહ્યા જેથી તમે દોષોને ભવિષ્યમાં સુધારી શકો. એટલે ચૈતન્ય મહાપ્રભુના શ્રીચરણોમાં કેશવ કાશ્મીરી પડી ગયા. એણે સંકલ્પ કર્યો કે આજથી શાસ્ત્રાર્થ ના કરવો. ચૈતન્ય મહાપ્રભુ અતિશય પ્રસન્ન થયા કે શાસ્ત્રાર્થ કરવાથી પણ કેટલીક વાર માણસની અહંતા પોષાતી જાય છે અને માનવ નમ્ર બનતો નથી, એટલા માટે પ્રભુનું શરણ પણ લઈ શકતો નથી. કેશવ કાશ્મીરીએ મંત્ર લીધો ચૈતન્ય મહાપ્રભુ પાસેથી અને ચૈતન્ય મહાપ્રભુને પૂછ્યું કે મારે કઈ સાધના હવે કરવી જોઈએ. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે તમારે તમારા જીવનનું કલ્યાણ કરવું હોય, ભગવાન શ્રી કૃષ્ણની અનુકંપા પામવી હોય તો આ મંત્રનો તમે નિરંતર જપ કરી શકાય તેટલા જપ કરો અને મૌન રાખો, વાણીને બંધ કરી. કારણ કે જ્યાં સુધી તમારી વાણી ચાલુ છે ત્યાં સુધી તમારી પુરાણી જે આદત છે શાસ્ત્રાર્થ કરવાની તે જલ્દી દૂર નહીં થાય અને વળી પાછા તમે અહંકારમાં તળાઈ જશો. માટે મૌન ધારણ કરો, નિરંતર નામ જપ કરો. કેશવ કાશ્મીરી તૈયાર થઈ ગયા અને પોતાના જીવનને કૃતાર્થ કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણના મંત્રના જપ મૌન ધારણ કરીને તેમણે કરવાનો આરંભ કર્યો. અને એમ કહેવાય છે કે દીર્ઘકાળ પછીથી કાળાંતરે કેશવ કાશ્મીરી ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું અવતરણ થયું હતું. વાચાલ હતા મૂક બની ગયા, મુકમ કરોતિ વાચાલમ. આ સંસ્કૃત ભાષાની ખૂબી છે, કોઈ પણ શબ્દને બદલવાનો નથી, જે શબ્દ જ્યાં મૂક્યો છે ત્યાં જ છે, છતાં અર્થ બદલાઈ જાય છે. મુકમ કરોતિ વાચાલમ, મુકમ મુંગાને કરોતિ કરે છે પ્રભુ, વાચાલમ વાણીવાળો, અને મુકમ કરોતિ વાચાલમ, મુકમ મુકમ મુંગો કરે છે વાચાલમ વાચાળને, એક જ વાત છે. ક્રિયાપદ એનું એ જ રહે છે, બધું જ એનું એ રહે, પણ ભાષા બદલાઈ જાય, અર્થ બદલાઈ જાય. એવી રીતે તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસમાં જે કાંઈ લખ્યું છે કેટલીક વાર વિદ્વાનો પણ તેના સારા અર્થોને સાચા અર્થો કરી શકતા નથી. એનું એક કારણ એ કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઓછું, સંસ્કૃત ભાષાનો અભ્યાસ ઓછો. બીજું એ કે પરમાત્માની કૃપા ઓછી. પરમાત્માની કૃપા હોય તો જ નવા નવા અર્થો આપણે સમજી શકીએ. અત્યાર સુધી તુલસીદાસજી મહારાજે જે લખ્યું રામચરિત માનસની અંદર, રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની રચનાના પ્રયોજનને લખ્યું છે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, સ્વાંત સુખાય તુલસી. આ તુલસીદાસ રામની ગાથા શા માટે રચે છે? શા માટે? વાલ્મીકીએ તો રચેલી હતી, હવે શા માટે રચે? એક કારણ તો એ છે કે મહર્ષિ વાલ્મીકીના સંસ્કૃતના જે મહાન ગ્રંથ રામાયણ તેને બરાબર સમજી શકતા નહોતા સામાન્ય માનવો. તે વખતે સંસ્કૃત ભાષા લુપ્તપ્રાય જેવી થઈ ગઈ હતી એટલે એમણે પ્રાકૃત ભાષામાં લોકભાષામાં આની રચના કરી. પરંતુ એની પાછળનું કોઈ બીજું પ્રયોજન હતું? તુલસીદાસજી મહારાજ સ્વયં કહે છે સ્વાંત સુખાય, સ્વાંત સુખાય, અંતરાત્માના સુખને માટે, સંતોષને માટે, આનંદને માટે. આ રામકથાની રચના કરવા હું પ્રેરાયો તો અત્યાર સુધી વિદ્વાનો શું અર્થાનો કરે છે? એટલો અર્થ કરે છે કે તુલસીદાસજી આ રામાયણ ગ્રંથની રચના કરી એ એમના પોતાના અંતરાત્માની શાંતિને માટે, એમના અંતરાત્માની પ્રસન્નતાને માટે કરી. તો આપણને પ્રશ્ન થાય છે કે તુલસીદાસજીનો અંતરાત્મા અશાંત હતો? અશાંત હોય તો જ શાંતિ માટે રચના કરે માણસ. તો તુલસીદાસજીનો અંતરાત્મા જ્યારે રામચરિત માનસની રચના તે કરતા હતા ત્યારે અશાંત નહોતો, કારણ કે રામદર્શન તો થઈ ગયા હતા. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन गसे तिलक करे रघुवीर। घना वर्षो बीती गया था, ए पछी रामचरितमानस नी रचना तो संत शिरोमणी तुलसीदास जी महाराजे 80 वर्षनी अवस्था पछी थी करी हती। ते वक्ते तो प्रशांति ने पामी ने तुलसीदास जी नु जीवन कृतार्थ बनी गयु हतु, धन्य बनी गयु हतु। अल्प मात्रा मा पण अशांति एमना अंतकरण मा नहोती। तो पछी विद्वानो आज अर्थ करे छे के तुलसीदास जी रामायण नी रचना करी ए पोताना अंतरात्मा ना सुख ने माटे, आनंद ने माटे, शांति ने माटे करी, ते अर्थ साचो छे, साचो नथी। तो शू अर्थ होवो जोईए ए हवे आपणे संस्कृत भाषानी खूबी ने जो, संस्कृत भाषानी खूबी नु आपणने दर्शन थाय छे। तुलसीदासजी महाराजे पोताना जीवन दरमियान चारे तरफना समाज नु निरीक्षण कर्यु। दरेक महापुरुष लगभग करे एमणे कर्यु, तो एमने लाग्यु के चारे तरफ ज्या ज्या मानव छे त्या त्या एना अंतरात्मा नी अंदर अशांति ना ओळा उतरेला छे, एना अंतरात्मा नी अंदर दुख, दुखना दावानळो जागेला छे। मानव नो अंतरात्मा सुखनी शोधमा छे, परंतु अत्यारे ना जीवन नी अंदर ते सुख स्वप्नवत बनी गयु छे, अशांति अने दुखना दावानळ थी दग्ध बनी गया छे। मानव ना दिल एना काळजा नी अंदर क्लेश सिवाय कशु पण देखातु नथी। तो आ मानव ने सुख ने शांति नो मार्ग बतावो जोईए के जेथी तेना अंतरात्मा नी अंदर साचु सुख प्रगटे, तेना अंतरात्मा मा शांति नो सोनेरी सवार उगी सके, एने माटे आपणे प्रयत्न करवो जोईए। एटले तुलसीदास जी महाराज लखे छे के आ जे रामचरितमानस नी रचना करवानी प्रवृत्ति मैं करी, परमात्मा नी परम प्रेरणा अथवा अनुकंपा थी, एनी पाछळ एकमात्र कारण आ पण छे, स्वांत सुखाय, स्वांत सुखाय। बीजे ठेकाणे तुलसीदासजी महाराज रामचरितमानस नी परिसमाप्ति करती वक्ते वळी लखे छे, स्वांतस्तमः शांतये, स्वांतस्तमः शांतये, अंतरात्माना तमः अविद्यारूपी अंधकारनी शांति ने माटे, निवृत्ति ने माटे भाषाबद्धमिदं चकार। आ तुलसीदासे चकार कर्यु, भाषाबद्ध रचना करी छे तुलसीदासे रामायणनी। तो अंतरात्माना अविद्यारूपी अंधकारनी निवृत्ति माटे, शांतिनी प्राप्ति माटे, सुखनी प्राप्ति ने माटे, पण कोना अंतरात्मानी अविद्यानी निवृत्ति ने माटे? दरेकना पोतपोताना जे स्व छे, पोतपोतानुं जे स्वांतकरण छे, पोतानुं जे निज अंतकरण छे, एनी अंदर जे अविद्या छे तेना अंधकारनी निवृत्ति ने माटे आ रामचरितमानसनी रचना छे। तुलसीदासजीमां तो अंधकार छे ज नहीं, पछी एनो अंत आणवानी वात ज क्यां आवी? पण जे श्रोताओ छे, जे वक्ताओ कथाकारो छे, जे वाचवाना छे हवे आ रामचरितमानसने, जे आनो लाभ हवे लेवाना छे, एमनी पासे तुलसीदासजी अपेक्षा राखे छे के एमनुं जे स्वांतकरण छे, एमनुं पोतानुं जे अंतकरण छे, एनी अंदर जे अविद्यानो अंधकार छे तेनी निवृत्ति थई जाय, एनी अंदर जे दुःख छे ते दुःखनो दावानळ शांत थाय, अने साचुं सुख अने शांति, साची शांति एनी अंदर प्रगट थई जाय, एने माटे आवुं रचुं छुं। स्वांतस्तमः शांतये, स्वांत एटले तुलसीदासजी ना स्व अंतकरणनी निवृत्ति दुखनी तेने माटे नही, पण लाभ लेनारना अंतकरणनी निवृत्ति जे दुखनी छे तेने माटे आ रामचरितमानसनी रचना करवामां आवी। आपणे तो कहीए के तुलसीदासजीए पोताना विद्यारूपी अंधकारनी निवृत्ति माटे आ रचना करी, आपणे आमां शुं लावानी जोवानी? तुलसीदासने तो अविद्यारूपी अंधकार सतावतो ज नहोतो, बीजाने सतावे छे, એ અંધકારમાંથી તેમની નિવૃત્તિ થાય, એટલા માટે રામચરિત માનસની ગ્રંથ રચના તુલસીદાસજીએ લોકાનુકંપાથી પ્રેરાઈ, કારણ કે સંતના હૃદયમાં અનુકંપા હોય, સંતના હૃદયમાં કરુણા હોય, સંતના હૃદયમાં પ્રીતિ હોય, એને માટે એણે આ રચનાનો આરંભ કર્યો કે મનુષ્ય માયામાંથી મુક્તિ મેળવે, માયામાંથી મુક્તિ મેળવીને માયામાં નહીં પણ માયાપતિમાં આસક્તિ કરે, માયાપતિના શરણને સ્વીકારે, માયાનો નહીં પણ માયાપતિનો આશ્રય લે તો જ માનવ સુખી થઈ શકે, તે સિવાય બીજો કોઈ માર્ગ નથી। એને માટે આ કથાનો આધાર લીધો અને કથાની સાથે સાથે તત્વજ્ઞાનનો સંદર્ભ પણ આપણને જોવા મળે છે। અયોધ્યા નગરીની અંદર દશરથ રાજા છે, દશરથને ત્રણ પત્નીઓ છે, જાણીતી વાત છે, આ તો આમાં કઈ નવું છે જ નહીં, પણ એની અંદર જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન નવું છે. આપણે તત્વજ્ઞાન ને વિચારતા નથી, આપણે કેવલ કથાને વાંચીએ, વિચારીએ, સાંભળીએ, એમાંથી પણ પ્રેરણા પામીએ તો સારું, પરંતુ પ્રેરણા પામવાનું હવે ઘણું ખરું ઓછું થઈ ગયું અને તત્વજ્ઞાન તો લગભગ ભૂલાઈ જાય છે. અયોધ્યા નગરી છે જેની સામે કોઈ યુદ્ધ કરી શકે નહીં, જેના મહિમાને કોઈ જાણી શકે નહીં, જેના રહસ્યની ઉપલબ્ધિ કોઈ પણ કરી શકે નહીં એવી આ નગરી છે, એવું આ મનુષ્ય જીવન છે, એવો આ સંસાર છે. અયોધ્યા નગરી કોઈ આની સામે લડીને વિજયી બની શક્યું નથી એવી આ નગરી છે. અને એની અંદર મહારાજા દશરથ છે. દશરથ, દશરથ ઉપનિષદની અંદર રથનું વર્ણન આવે છે. મુંડક ઉપનિષદની અંદર આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાનાહુર વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનો યુક્તમ ભોક્તેત્યાહુર મનીષિણા વિજ્ઞાન સાર્થિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરાઃ સોદ્વન પારમાપ્નોતિ તદ્વિષ્ણો પરમં પદમ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત્કવયો વદંતિ શરીરમ રથમેવ તુ શરીરમ રથમેવ તુ. આ મનુષ્ય શરીર રૂપી રથ, એની અંદર આત્માનમ રથિનમ વિદ્ધિ, જે જીવાત્મા છે, આત્મા છે, તે રથનો સ્વામી છે, એ મહારાજા દશરથ છે. આ દસ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયાણી હયાનાહુ, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, તેનાથી બનેલું આ શરીર, શરીર રૂપી રથ, એની અંદર બેઠેલો જીવાત્મા છે. વિષયોપભોગથી પુષ્ટિ પામે છે, વિષયોપભોગથી સુખી થાય છે, દુઃખી પણ થાય છે, સુખ દુઃખનો સંમિશ્રિત અનુભવ આ જીવાત્મા કરે છે. કાળક્રમે પોતાના મૂળભૂત સ્વરૂપને, સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી જાય છે, માયામાં આશક્તિ કરે છે. આ મહારાજા દશરથ છે. આ જે જીવાત્મા છે તે ત્રિગુણાત્મિકા પ્રકૃતિથી પરવશ બનેલો છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. મહારાજા દશરથ જે અયોધ્યાના ઇતિહાસના હતા, લૌકિક રૂપે હતા, તે પણ ત્રણ સ્ત્રીઓથી પરવશ થયેલા હતા. કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા, આ ત્રણ ગુણો એનાથી પરવશ બનેલો જીવાત્મા છે. કદી પણ સુખી થઈ શકતો નથી જ્યાં સુધી તે ગુણાતીત ન બને, જ્યાં સુધી ગુણોની પકડમાંથી મુક્તિ ના મેળવે ત્યાં સુધી એને સુખ અને શાંતિ મળી શકે નહીં. એક તો કૌશલ્યા છે, જે કુશળ છે, સત્વગુણની વૃત્તિ કુશળ છે, સત્વગુણની વૃત્તિ બરાબર સમજી શકે છે, અનિત્ય શું, નિત્ય શું, સત્ય શું, અસત્ય શું, શેમાં મને આનંદ છે, શેમાં આનંદ નથી, મારે માટે શું કલ્યાણકારક, શું અકલ્યાણકારક, બંધન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, આની સ્પષ્ટ સમજ જેની અંદર છે, જે કુશળ છે, તે કૌશલ્યા નામની સાત્વિક વૃત્તિ, સત્વગુણની વૃત્તિ છે. બીજી સુમિત્રા નામની વૃત્તિ છે, જે સુષ્ઠુ સારી રીતે મિત્રતા કરવામાં માને, ફાલવા ફૂલવામાં માને, સંપર્કોને વધારવામાં માને છે, આ રજોગુણની વૃત્તિ છે, એ સુમિત્રા છે. અને કઈ કઈ તમોગુણની વૃત્તિ છે, જેની અંદર કેટલીક વાર અહંકાર થાય પણ, રાગ આવે પણ, દ્વેષ આવે પણ, ઈર્ષા પેદા થાય પણ ખરી, આવી એક વૃત્તિ છે કઈ કઈ નામની, તમોગુણની. આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં દશરથ રૂપી રાજા પરાધીન બની ગયો છે. કેવી રીતે છૂટે પ્રભુની આ માયા? આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં સપડાયેલા જીવના જીવનમાં શ્રી રામ રહી શકતા નથી, આત્માનો આરામ રામ રહી શકે નહીં, તો પછી શાંતિરૂપી સીતા પણ ત્યાં રહી શકે. રામ અને સીતા બંને તેના જીવનમાંથી ચાલ્યા જાય તો પછી દશરથ વ્યાકુળ બની જાય, જીવ દુઃખી થઈ જાય, મૃતપ્રાય બની જાય, અને વ્યાકુળતાની વેદનામાં છેવટે પોતાના પ્રાણનો પરિત્યાગ પણ કરે. રામકથા કહે છે કે તમારે જો સુખી થવું હોય તો ત્રણ ગુણોમાંથી કોઈ પણ એક ગુણની અંદર આસક્તિ કરશો નહીં, ત્રણેય ગુણોને વશ વર્તે એવી રીતે તમે રહેજો, ગુણોના સ્વામી બનજો, ગુણોના ગુલામ ન બનતા. આ જે ગુણોથી ભરેલું જગત, એની મોહિનીમાં પડેલો જીવ કદી સુખી થઈ શકતો નથી એ બતાવવાને માટે રામચરિત માનસ અને મહર્ષિ વાલ્મીકીનું રામાયણ એક બીજી નાનકડી કથા પણ પ્રસ્તુત કરે છે. નાસિક ધામ, પંચવટી સ્થાન, ગોદાવરી સરિતા, ત્યાં આગળ નાનકડી મઢોલી બાંધી श्री राम लक्ष्मण सीता निवास करे निवास करे अने त्यां आगळ एक दिवस सुवर्णमृक एनु दर्शन थाय छे सीता ने। सीता कहे छे मारे अमृक जोईए, जीवतो लावो अथवा मरेलू लावो। जीवतो लावशो तो पाछळ ते अयोध्या मां लई जईशुं, मरेलू आवशे तो तेना चर्म ने काढ़ी ने अपने अयोध्या ना राज्य प्रसाद मां राखीशुं। मारे जोईए छे आ सम्मोहन छे, एक प्रकारनुं सम्मोहन। लक्ष्मणे कह्युं के संसारमां हजु सुधी सुवर्ण मृगने जोया नथी, सांभळ्या नथी। अरण्यमां अनेक प्रकारना असुरो निवास करे छे, एमांथी कोई असुरे आ स्वरूप धारण कर्युं होय एम मारू मन कहे छे। माटे श्री राम तमे धनुष्य बाण लईने आ सुवर्ण मृगनी पाछळ जता नहीं। सीताने पण समझाव्या के तमे शांत करो तमारी वृत्तिने, सुवर्ण मृगने मेळववानी वृत्तिने शांत करो। परंतु श्री रामे जाणीने के न जाणीने सुवर्ण मृगनी पाछळ जवानी तैयारी करी, अने श्री राम सुवर्ण मृगनी पाछळ गया तो तेनुं शुं परिणाम आव्युं ए तो काई मारे कहेवानी आवश्यकता नथी। अत्यार सुधी तो तमे घणी वार राम कथाओ सांभळी हशे, वाची हशे, विचारी हशे। ए काय एवी गुप्त वस्तु नथी के मारे फरी वार तेने कहेवी पड़े। संक्षेपमां कहीए तो एटलुं कही शकाय के सीतानुं हरण थयुं। श्री राम जो सुवर्ण मृग पाछळ न गया होत तो कदाच सीतानुं हरण टाळी शकायुं होत। राम समजीने ज गया, जाणीने गया, सर्वांतरयामी हता, गया, हरण थयुं। आजे आपणी शांति रूपी सीता नुं हरण केम थाय छे ए राम कथा आपणने कहे छे के आपणी पण शांति रूपी सीता छे, आपणी सहधर्मिणी छे, आपणी सहचारिणी छे। प्रत्येक आत्मा शांति स्वरूप छे, प्रत्येक आत्मा परम मुक्त छे, प्रत्येक आत्मा अविनाशी छे, अजन्मा छे। एने शांति नी शोध करवा क्यांय जवानी आवश्यकता नहीं। शांति तो एनो जन्मजात अधिकार छे, छता प्रत्येक आत्मा शांति नो अनुभव नथी करतो। केम नथी करतो? राम कथा आपणने कई बतावे छे, आपणो जे आत्मा छे ए आत्मा संसारना मायावी सुवर्ण मृगो ने जोईने, एना स्वरूपो ने जोईने पोताना मननी स्थिरता ने खोई बेसे छे। अने ते स्वरूपो ने जोया पछी तेमने प्राप्त करवाने माटे, एमने पर मालिकी पण प्रस्थापित करवाने माटे प्रयत्नो करे छे। आ सुवर्ण मृगो छे, कदापि कोईना हाथमां आवी शके तेम नथी। आ बधुं ज इल्यूजन, माया, स्वप्नमय बधुं ज पदार्थोनी अंदर वास्तविकता नथी। पदार्थो परिवर्तनशील छे, पदार्थो अनित्य छे, पदार्थो क्षणभंगुर छे। ए पदार्थोनी इच्छाओ करवी ए दुःखने आमंत्रण आपवा बराबर छे, अने ए पदार्थोनी इच्छा कर्या पछी तेमने पामवाना प्रयत्नो करवा ए दुःखने वधारवा बराबर छे, अने ते पदार्थोने पाम्या पछी तेमने चीरकाळने माटे राखवाना संकल्पो करवा ए दुःखने विशिष्ट करवा बराबर छे। माटे बुद्धिमान मानव तो आ मायावी पदार्थोनी मोहिनीमां पड़वाने बदले आ पदार्थोनी अंदरने बहार जे परमात्मानी परम सत्ता छे ए सत्ताने ज पोताना जीवननुं समर्पण करे छे, अने ए सत्तानो साक्षात्कार करवानो संकल्प करे। नाशिक धाम छे, नाशिक एनु नाम छे, कारण के नाश करवानी शक्ति वाळू छे। जे नाश करवानी शक्ति वाळू होय, नाश करनारू होय ते नाशक कहेवाय। क्लेश नाशक छे, दुख नाशक छे, बंधन नाशक छे, अशांति नाशक छे। मनुष्य जीवन आज नाशिक तीर्थ छे। मनुष्य शरीर, मनुष्य जीवन मां बधी ज शक्यताओ छे, माटे नाशक तीर्थ छे। पंचवटी छे, पंच महाभूतोनुं आपणुं शरीर पंचवटी छे। एमां गोदावरी छे, गो इंद्रियो छे, इंद्रियोनो प्रवाह छे। ज्यारे प्रेमथी भरपूर थई जाय, भक्तिथी भरपूर थई जाय तो पछी गोदावरी जेवी पवित्रता धारण करे छे। त्यां राम रहे छे, आत्मा रहे छे, त्यां लक्ष्मण रहे छे, चेतना अहंता एनी साथे रहे छे, त्यां शांतिरूपी सीता पण वसे छे आत्मानी साथे। परंतु आ चेतना बहारना जे स्वरूपो छे मायावी, ए स्वरूपोने जोया पछीथी ए स्वरूपोनी अंदर आसक्ति करे छे, अमने पकड़वाने माटे प्रयत्नो करे, एनी पाछळ पड़े छे, चलायमान थई जाय छे। एने लीधे आ शांति रूपी सीतानुं मोह रूपी अविद्या रूपी रावण हरण करी जाय छे। आपणी ज कथा छे ने आ? आ काई रामनी ज कथा छे एवुं थोड़ू? अयोध्याना पुत्र रामनी ज आ कथा छे? आ तो मनुष्य मात्रनी कथा छे। જ્યાં જ્યાં મનુષ્ય છે ત્યાં ત્યાં આ કથા ચાલ્યા જ કરે, આજે પણ ચાલે જ છે, આજે પણ શાંતિરૂપી સીતાઓના હરણ થઈ જાય છે, ગુજરાતમાં પણ થાય છે, યુપીમાં થાય છે, પંજાબમાં થાય છે, હરિયાણામાં થાય છે, બંગાળમાં થાય છે, મદ્રાસમાં થાય છે, અમેરિકામાં થાય છે, ઇંગ્લેન્ડમાં થાય છે, આફ્રિકામાં થાય છે, સર્વત્ર થાય છે, શાંતિરૂપી સીતાના હરણ થાય છે. અને એટલા માટે થાય છે કે માનવ જે મૃગ સાચા નથી, જે પદાર્થો વાસ્તવિક નથી, જે સુવર્ણ મૃગો છે, કેવલ બહારના જ છે, મૃગ મરીચિકા જેવા, એની મોહિનીમાં પડી જાય છે, એનું મમત્વ કરી બેસે છે, એની આસક્તિમાં અટવાઈ જાય છે. એટલા માટે માનવ દુઃખી બની જાય છે, માનવ અશાંત થઈ જાય છે. આ આપણી પોતાની કથા છે. રામાયણ માનવ માત્રની કથા છે. માયાનું પ્રાબલ્ય આપણને જોવા મળે છે, કે માયાની પ્રબળતા, અને જે આ માયાની પ્રબળતામાંથી મુક્તિ મેળવે અને જે પરમાત્માની પ્રીતિ જગાવીને પરમાત્માની અંદર જ નિષ્ઠાને કેળવે અને પરમાત્માના અનુગ્રહથી પોતાના જીવનને રંગી દેવાનો સંકલ્પ કરે, તે જ શાંતિનો અનુભવ કરી શકે, તે જ મુક્તિનો અનુભવ કરી શકે, તે જ સુખના સનાતન સરોવરની અંદર સ્નાન કરી શકે. બાકી તો માયા દેવી સર્વત્ર પોતાનું શાસન ચલાવે છે, સર્વત્ર શાસન. સમજમાં નથી આવતી તેની શક્તિ કેવી રીતે માયાને પાર કરી શકાય. પરમાત્માનું શરણ લીધા સિવાય કાંઈ પણ થાય નહીં. ગીતામાં કહેવામાં આવ્યું, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામી વયે પ્રપદ્યંતે માયા મે તાંતરંતિ. તે દૈવી છે, ગુણમયી છે, ગહન છે માયા પ્રભુની. પ્રભુનું શરણ લે છે તે જ બચી શકે, ઉગરી શકે. બીજા તો આ માયાવતી નગરીમાં આવ્યા પછી આ સુવર્ણ મૃગોને જોઈને, આ સુવર્ણ મૃગોને અનુભવીને, આ સુવર્ણ મૃગોના વિચાર કરીને, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા પોતાની મોહિનીમાં પડે, સંમોહનને અનુભવે, મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી જાય અને પરિણામે વિરહનો અનુભવ કરે, દુઃખ અનુભવે પોતાના જીવનની અંદર, તો માયામાંથી મુક્તિ મેળવવા માટે પરમાત્માનું શરણ લેવું જોઈએ, સચ્ચિદાનંદ સ્વરૂપમાં સંપ્રતિષ્ઠિત થવું જોઈએ. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે છે, લખે છે કે એક જ માર્ગ છે અને તે ભક્તિનો છે, એક જ માર્ગ છે તે પ્રેમનો છે, એક જ માર્ગ છે શરણાગતિનો છે. માયા જેને બનાવી છે તેનું શરણ લઈ લો પછી કોઈ પ્રકારનો ભય નથી. માયાને જીતવાના પછીથી કોઈ વિશેષ પ્રયત્નો નહીં કરવા પડે. જે માયાપતિનો આધાર લે છે, જેના પર માયાપતિની કૃપા થાય છે, માયા તો તેની સેવિકા બની જાય છે, તેને સહયોગ આપે છે સર્વ પ્રકારે, પછી તેને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. એ માનવ પછી સંસારમાં જાગૃતિપૂર્વક પોતાનું જીવન જીવે. બીજા તો બધા જ માનવો નર નારીઓ માયાની મોહિનીમાં પડે, નાસિક ધામમાં રહે, ભૂલી જાય મનુષ્ય શરીરના મહિમાને, અને ભૂલી ગયા પછીથી અનિત્ય પદાર્થોની આસક્તિ કરી બેસે. નિત્ય સનાતન શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપને પરમાત્માને ભૂલી જાય. ને મોટા મોટા વિદ્વાનો કહે છે, પ્રભુ તમારી માયા અકળ છે. અહો પ્રભુ અકળ છે માયા તમારી, અહો પ્રભુ અકળ છે માયા તમારી. અકળ છે, કઈ સમજાય નહીં. અંગ્રેજીમાં જેને આપણે કહીએ ઇનકોમ્પ્રિહેન્સિબલ, ઇનકોમ્પ્રિહેન્સિબલ, એ સમજાય જ નહીં. મોટા મોટા પંડિતો પણ સમજવાની કોશિશ કરે તો એ પણ નહીં સમજી શકે. એવી આ ગહન છે. અવાગ મનસ ગોચર, જેને શાસ્ત્રોએ કહી, જ્યાં વાણી ન પહોંચી શકે, મન ન પહોંચી શકે, મનથી સમજી ન શકાય, તેવી આ માયા છે. અહો પ્રભુ અકળ છે માયા તમારી, અહો પ્રભુ અકળ છે માયા. એથી મોહે સકળ નર નારી, અહો પ્રભુ અકળ છે માયા તમારી, અહો પ્રભુ અકળ છે માયા તમારી. રામચરિત માનસ આ જ વાત કરે છે, કેવી અકળ છે પ્રભુની માયા. જુઓ, પ્રભુ પોતે પણ તે માયાનો મહિમા બતાવવાને માટે એની પાછળ ચાલે. બીજા તો મોહા એમાં કહેવાનું જ શું, मोहे ब्रह्मा जी शंकर मोहे मोहे ब्रह्मा जी शंकर इंद्र मोहे अहंकारी इंद्र मोहे अहंकारी सनकादिक नारद मुनि मोहे सनकादिक नारद मुनि मोहे दुनिया कोण बिचारी अहो प्रभु अकल छे माया तमारी अहो प्रभु अकल छे माया तमारी अहो प्रभु अकल छे माया तमारी अहो प्रभु अकल छे माया योग ने करनारा योगी मोहे योग ने करनारा वनमा मोहे तप धारी वनमा मोहे तप वेद ने वाचित पंडित मोहे वेद ने पंडित मोहे वेदाने आचेते पंडित सुदबुद विसरी ने सारी अहो प्रभु अकल छे माया तमारी अहो प्रभु अकल छे माया एथी मोहे सकल नर नारी एथी मोहे सकल नर नारी अहो प्रभु अकल छे माया तमारी उत्तर कांड मा मोह थी गयो पंडित ने भगवान ना पार्षद कहवाई गरुड़ मोह थी गयो रामचरित मा बताओ मा आव्यु क्या क्या कोने कोने मोह थी गया पंडितों ने मोह थी गया विद्वानों ने मोह थी गया योगियों ने मोह थी गया नानी वात मा मोह थी गयो नानी ज वात लंका में युद्ध थाय अने ए युद्ध नी अंदर बांधी देवामां आव्या रामना उपर सर्पास्त्र नो प्रयोग थयो सर्पास्त्र ने दे राम सर्प थी बंधाई गया नागपाश थी गरुड़जी ने मोकलवामां आव्या गरुड़जी ए नागपाश माथी राम ने मुक्त कर्या नानी ज वात हती पण गरुड़जी ने विचार आव्यो के कहेवाय छे एम के राम नु शरण लेवाथी बधा संसार ना बंधन माथी मुक्त थाय एज राम पोते आ नागना सर्पना बंधन माथी मुक्त न थई शक्या मने बोलावो पड्यो मैं एमने मुक्त कर्या मोटो कोण राम मोटा के हूँ मोटो जो अहंकार आवी गयो रामनी पासे रहनारा भगवाननी पासे विष्णुना पार्षद तेने पण अहंकार थई गयो अने पछी थी ब्रह्मानी पासे गया शंकर पासे गया शंकर भगवाने मोकल्या पछी भक्त शिरोमणि काकभूषणजीनी पासे हिमगिरी ना उत्तुंग शिखरो पर काकभूषणजी मुनि निवास करता हता त्या मोकल्या उत्तरकांड मा समग्र कथा आवे छे योग वासिष्ठ मा पण आ कथा छे योग वासिष्ठ मा पण काकभूषणजी नी कथा छे बीजी रीते छे त्यांथी उचकी ने तुलसीदासजी महाराजे रामचरित मानस मा पोतानी रीते तेनी रजूआत करे छे तमने कदाच खबर नहीं पण होय कारण के तमे बधा ग्रंथो न पण वाचो योग वासिष्ठ मा काकभूषणजी नी कथा छे તેનું નામ પણ આવે છે તો એમને પણ આ રીતે ગરુડજીને પણ મોહ વ્યાપી ગયો માયાની અસર થઈ અને પછી તે માયામાંથી મુક્ત પણ થયા પંચ વિષયની જાળ બિછાવી પંચ બંધન રહ્યા વળી ભારી બંધન રહ્યા વળી ભારી લાલચ થી બધા જીવ બંધાયા લાલ નીકળવાની ન બારી અહો પ્રભુ અકળ છે માયા તમારી અહો પ્રભુ અઘરું છે નીકળવાની બારી દેખાતી નથી મા સર્વેશ્વરી જેવા કોઈક જ નીકળે છે અઘરું છે આપણે શાસ્ત્રોમાં વાંચીએ મીરા થઈ ગયા થઈ ગયા પણ અત્યારે કોઈ છે એવું તમારી સામે જ જુઓ ડબલ ગ્રેજ્યુએટ છે સુરતમાં સાધના વિદ્યા ભવનમાં પહેલા શિક્ષિકા હતા અને પછી આચાર્ય થયા સુવર્ણ ચંદ્રક મળ્યો હતો બીએ માં પ્રથમ આવવા માટે કોલેજમાં ઉમાશંકર જોશી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ઘણું માન, ઘર સુખી, શ્રીમંત, ઘેર મોટર, એમની જ મોટરમાં બેસીને એમના ગામમાં પાંચેક વર્ષથી અમે પ્રવચનો કરવા જઈએ છીએ. ગાડી વાડી લાડી નહીં, ગાડી ને વાડી ખરી, બહુ મોટું ફાર્મ એમનું, ખૂબ સારું સુખ આનંદ. ઉંમર નાની પણ નાનપણથી દિલમાં દરદ પ્રભુને મેળવવા. હવે આની દવા કોણ કરે છે? કોઈ હકીમ, કોઈ વૈદ, કોઈ ડાક્ટર, પ્રભુ સિવાય કોઈ ના કરે. ને મનમાં સંકલ્પ, એક દિવસ પ્રભુને માર્ગે જ જવું, સંસારમાં રહેવું નથી. આ કામ કરીએ છીએ તે કરીએ, પણ આમાં ધ્યાન નથી આપણું. અને સમય આવ્યો, ભગવાનની કૃપા થાય છે. જે જીવો તલસે છે એના પર પ્રભુ કૃપા થાય છે. અને પ્રભુએ માર્ગ કરી આપ્યો. આજકાલ કરતા 4 વર્ષના વાણા વહી ગયા, માં સર્વેશ્વરી બની ગયા, રાજીનામું આપી દીધું. ઇંગ્લેન્ડ જઈ આવ્યા, અમેરિકા જઈ આવ્યા, કેનેડા જઈ આવ્યા, હમણાં સાઉથ આફ્રિકા જઈ આવ્યા. સુંદર મજાની ડાયરીઓ લખે છે. હમણાં એક પુસ્તક એમનું બહાર પડવાનું છે, દક્ષિણ આફ્રિકાનો પુણ્ય પ્રવાસ, જેમણે ડાયરીઓ રાખી છે 124 દિવસની યાત્રાની. એ પછી ઇંગ્લેન્ડ અમેરિકા કેનેડાના પ્રવાસની ડાયરીઓ રાખી છે, 5 મહિનાની 5.5 મહિનાની ડાયરીઓ. અત્યારે પ્રેસમાં તે પુસ્તક છે, લગભગ 550 પાનાનું થશે. સમદર ને પેલે પાર તેનું નામ છે. કેટલા માણસોને લાભ પહોંચશે, કેટલા જીવોને લાભ પહોંચે. પોતાનું તો કલ્યાણ કરે છે, બીજાનું કલ્યાણ કરે, પણ અઘરું કામ છે આ. એક નોકરીની જાહેરાત આવે છે, 20-20 હજાર અરજીઓ ચાલી જાય છે. આ સમજ, એમાં નોકરી કામ દેનું ગાય. આચાર્યની નોકરી 2 કલાક આવશો તોય ચાલશે, 3 કલાક આવશો તોય ચાલશે, પણ આવો એને મૂકી દેવી અઘરી વાત છે. કેવું મનોબળ હોય, કેવો પ્રેમ હોય પ્રભુનો, કેવો સમર્પણ ભાવ હોય, કેવો ત્યાગ હોય, ત્યારે આ બધું થાય. ગરડાઓથી થતું નથી, યુવાનીમાં કરવું ઘણી અઘરી વાત છે. એટલે ઈશ્વર પેટલીકર જયારે માને મળ્યા થોડા વખત પહેલા, તો પેટલીકરને ઘણું લાગ્યું, ઓહો આ તો આપણે ગુજરાતના મીરા છે. પેટલીકરે આખો લેખ લખ્યો અમને માટે સ્ત્રી સાપ્તાહિકમાં, કે હું માં સર્વેશ્વરીને મળ્યો ને હજુ પણ મળું છું અવારનવાર આવતા. મને એમ લાગે છે કે મીરાબાઈની પાસે જ જાણે બેઠો છું. એમના ભજન સાંભળી એમ લાગે છે મીરા જ ગાય છે. આપણે મીરા વિશે તો ઇતિહાસમાં સાંભળેલું, પણ મીરા જ છે એવું લાગે છે. પરદેશમાં પણ માણસોને નવાઈ લાગે કે તમારા દેશમાં આવી સંત સ્ત્રીઓ થાય, તમારા દેશમાં એરોસ્ટેસીસ થાય છે, તમારા દેશમાં ગવર્નર થાય છે, સ્ત્રી ગવર્નરો. અરે સ્ત્રી પ્રાઇમ મિનિસ્ટર છે તમારા દેશમાં, અમે જાણીએ છીએ. ક્લેર્ક થાય છે સ્ત્રીઓ, બધું જ, બધા જ ખાતાઓમાં સ્ત્રીઓ છે, પ્રોફેસરો પણ છે, બધે જ છે. પણ સંતોમાં પણ આવી સ્ત્રીઓ તમારા દેશમાં થાય? મેં કોઈ એ પ્રશ્નનો જવાબ મારે ક્યાં આપવાનો છે? જોઈ લો ને, તમે જોશો એટલે ખબર પડશે કે અમારો દેશ તો બધું જ પ્રોડક્શન કરે છે, બધું સારું ને ખરાબ બધી જાતનું પ્રોડક્શન અમારે ત્યાં થયા જ કરે. એમાં જુઓ, આ તમે સંસારની વચ્ચે રહેનારા કમળને જુઓ, જોઈ લો, એમને નવાઈ લાગે. અને ભારતને માટે એમના દિલમાં પછી પ્રેમ વધે છે કે ભારત વર્ષ આ જમાનામાં જો આવી સ્ત્રીઓને પેદા કરતું હોય તો તે દેશની સ્ત્રીઓ પછાત છે એમ અમે માનતા નથી. તે દેશ ઘણો સારો ઉત્તમ છે. અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં લોકોને એવું લાગે છે માં સર્વેશ્વરીને જુએ છે. પ્રભુની કૃપા સિવાય છૂટવાનું કામ અઘરું છે. બીજાને છૂટવું હોય તોય બારી નીકળતી નથી. વરસે જેની ઉપર વરસે કૃપા, જેની ઉપર તમારી વરસે કૃપા, જેની ઉપર તમારી ઉતરે તે ભવ જલને ભારી, ઉતરે તે ભવ જલને ભારી. બ્રહ્માનંદ શરણમાં આવ્યો, બ્રહ્માનંદ શરણમાં લેજો મને તો ઉઘારી. અહો પ્રભુ અકળ છે માયા તમારી, અહો પ્રભુ અકળ છે માયા તમારી. એથી મોહે સકળ નર નારી, એથી મોહે સકળ નર નારી. અહો પ્રભુ અકળ છે માયા તમારી, અહો પ્રભુ અકળ છે. સમજાય? જાણ્યા પછી પાછું એને છોડાય નહીં, આવું બધું થઈ ગયું. મને એક ભાઈએ કહેલો, મને કે યોગેશ્વરજી માયામાંથી છોડાવો ને. મેં કહ્યું કોણ છોડે એવું છે? એક ભાઈએ થાંભલાને પકડેલો, પછી તે બોમ પાડે, અરે મને કોઈ આ થાંભલામાંથી છોડાવો ને. માણસો બધા ભેગા થઈ ગયા, વાત શું છે ભાઈ? તો કે આ થાંભલો મને છોડતો નથી, બહુ અઘરું છે. કે પકડ્યો છે તમે, તમે છોડી દો ને, તમારા હાથમાં છે, જરા હાથ આમ કરી દો એ છૂટી જાય. એમ જે લોકો બૂમો પાડે છે કે આ માયામાંથી છૂટવું કેવી રીતે, ખોટી બૂમો પાડે છે. માયાને આપણે જ પકડેલી છે, આપણે જ એમાં આસક્તિ કરીને બેઠા. હવે જો આપણે દ્રઢ નિર્ધાર કરીએ અને પ્રભુનું શરણ સ્વીકારીએ તો કઈ અઘરું કામ માયામાંથી મુક્તિ મેળવવાનું છે. અને તુલસીદાસજી મહારાજ અને મહર્ષિ વાલ્મીકી રામાયણના ઉદ્ગાતા આદિ કવિ છે, સંસારના મહર્ષિ વાલ્મીકી આદિ કવિ કહેવાય છે. તે સુંદર રીતે સાધન બતાવે છે માયામાંથી મુક્તિ મેળવવા. કોણ બતાવે? જે માયામાંથી મુક્ત થયા હોય તે જ બતાવી શકે, બીજા કોણ બતાવી શકે? જીવો પ્રત્યેની પરમ અનુકંપાથી પ્રેરાય અને સાધન બતાવે છે બહુ સુંદર રીતે તુલસીદાસજી મહારાજ. પોતાનું વિશિષ્ટ સાધન બતાવે છે. યો નિચાર ચોરાશી લાખ, યો નિચાર ચોરાશી લાખ, યો નિચાર ચોરાશી લાખ, યો નિચાર ચોરાશી લાખ, એમાં જીવ કરે છે વાસ, એમાં જીવ કરે છે. જલ પૃથ્વી ને વ્યોમ મહી, જળ પૃથ્વી ને જીવે છે જે જીવ રહી, જીવે છે જે સિય રામમય જાણી જગને, સિય રામમય કરો પ્રણામ જોડતા કરને, કરો પ્રણામ જોડતા ગણી મને પોતાનો દાસ, ગણી કૃપા કરો છલ છોડી ખાસ, કૃપા કરો છલ છોડી નથી બુદ્ધિ બળનો વિશ્વાસ, નથી બુદ્ધિ બળનો, તેથી કરું કૃપાની આશ, તેથી રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ મા ઈચ્છો લેવા ને લાવા, ઈચ્છો લેવા ને લાવા. બુદ્ધિ કિંતુ છે અતિશય અલ્પ, બુદ્ધિ કિંતુ છે, કહી રહ્યો છોડી ને દર્પ, કહી રહ્યો છો રામ કથા છે ખૂબ અગાધ, રામ કથા છે થાય સફલ કેમ કરી સાધ, થાય સફલ, થાય સફલ કેમ કરી સાધ, થાય સફલ કે સા. તુલસીદાસજી મહારાજ પોતાની આગવી શૈલીમાં પોતાની સ્વાનુભૂતિના આધાર પર આ સાધન બતાવે છે કે કલિકાળની અંદર માયામાંથી મુક્તિ મેળવવાની જેને અભિલાષા હોય તેમણે સૌથી પ્રથમ તો રામકથાનો આધાર લેવો. કથા પ્રત્યે પ્રેમ કરતા શીખવું, કથા પ્રત્યે પ્રેમ કરતા શીખવું એનો અર્થ એવો નહીં કે ક્યાંક કથાઓ થતી હોય ત્યાં જ જવું, ઘેર રહીને પણ તમે રામકથાનો આનંદ લૂટી શકો, વાંચી શકો, વિચારી શકો, પ્રભુના ગુણાનુવાદને યાદ કરી શકો. આ કથા પ્રત્યેનો પ્રેમ છે. પણ એ પ્રેમ પ્રગટ કરવો જોઈએ, આ સારું સાધન તુલસીદાસજી બતાવે છે. અને એની સાથે સાથે તુલસીદાસજી મહારાજ કહે છે કે અહંતામાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરતા કરતા નમ્રતાને જીવનમાં ધારણ કરીને માનવે આ કથાનો આધાર લેવો જોઈએ. જો કથાનો આધાર લે તો કલી યુગના જેટલા પણ કિલમિશ છે તેનો નાશ થઈ શકે. હવે રામચરિત માનસના દરેક કાંડની પરિસમાપ્તિ થાય ત્યારે એક મહત્વનો શબ્દ જુઓ. પ્રત્યેક કાંડની પરિસમાપ્તિ સમયે તુલસીદાસજી મહારાજે કેટલાક શબ્દો મૂક્યા છે, એમાં એક મહત્વનો શબ્દ મૂક્યો, ઇતિ શ્રીમદ રામચરિત માનસે. इति श्रीमद रामचरित मानसे रामचरित मानस नियम सकल कलि कलुष विद्वंसने सकल कलि कलुष विद्वंसने बालकांडो नाम प्रथमोऽध्याय बालकांड नामनो प्रथम अध्याय पर वच्चे जे शब्द एमने गोठव्यो ते विचार्यो तो पछी काई विचारवानुं रह्युं नहीं तमारे आपणे विचारवा क्या टेवायला विचारवा टेवाया होईए तो जीवन में केटलुं पवित्र परिवर्तन आवी जाय क्यारनुं आवी जाय तुलसीदास जी महाराज लखे छे क्या जे रामचरितमानसनी रचना हूं करवा बैठो एनु तात्पर्य एक छे सकल कली कलुष विद्वंसने सकल जेटला पण छे तेटला कली कलियुगना कलुष एना दोषो एना अपराधो एना पापो एना किलमिशो विद्वंसने एनो विद्वंस करनारू आ रामचरितमानस केवी वात छे जो कलिकाळना दोषोमांथी मुक्ति मेळवी होय जो कलिकाळनी अंदर रह्या पछी पण कली सर्व प्रकारना कली ही एटले क्लेश थाय छे संस्कृतमां तो कली ही कली कलयः कलिम कली कलिन कलिना कलिभ्याम कलिभ्यः आवा रूपो पहेला चालता हता कलिना तो कली एटले क्लेश तो सर्व प्रकारना क्लेशोमांथी बारना ने अंदरना मानवना मनमां पण क्लेश छे ने बार पण छे ए क्लेशोमांथी जो मुक्ति मेळवी होय तो અને કલુષમાંથી મુક્તિ મેળવવી હોય અશુદ્ધિઓમાંથી મુક્તિ મેળવવી હોય મનની વિચારોની ભાવોની વ્યવહારોની તો એનો વિધ્વંસ કરવાની આ શક્તિ છે રામકથામાં તેનું શરણ લઈ લો આ તાત્પર્ય છે પણ આપણે ક્યાં બધું વાંચીએ વિચારીએ છીએ એક એક શબ્દની અંદર શાસ્ત્રના સારને સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે સમાવી લીધો અને તે આપણા ભલાને માટે કલ્યાણને માટે પ્રસ્તુત કર્યો છે ને તુલસીદાસજી કે છે કે જો કલિકાળના કિલમિશોમાંથી ઉગરવું હોય માયામાંથી મુક્ત થવું હોય તો સૌથી પ્રથમ નમ્રાથી નમ્ર બનવાની સાધના કરવી અને પછી રામગુણ કથા પ્રત્યે પ્રીતિ અથવા મમતા રસવૃત્તિ ઉભી કરવી જોઈએ તો જ માનવ સુરક્ષિત રહી શકે ને તો ચારે તરફ વિષમ વાયરાઓ વાયાજ કરે છે અને મોટા મોટા પહેલવાનો જે પોતાની જાતને માને છે તે પણ આ વાવાઝોડા જે વિષયવતી વૃત્તિના વિશ્વમાં ચાલે છે એની અંદર ઊંધા ચટ થઈ જાય છે ક્યારે આલમડોલમ થઈ જાય છે ક્યારે પડી જાય છે કઈ જ ખબર પડતી ત્યાં નથી જ્ઞાન ચાલતું ત્યાં નથી તપ ચાલતું ત્યાં નથી યોગ ચાલતો ત્યાં નથી કોઈ જાતનું કોઈ પ્રલોભન ચાલતું ધન પણ ત્યાં કામ કરતું નથી કશું કામ કરતું નથી ત્યાં તો કેવલ શરણાગતિ જ કામ કરે પ્રભુની શરણાગતિ અને તે શરણાગતિ કથા શ્રવણ દ્વારા કથાનો રસ પેદા કરીએ તો ધીરે ધીરે આપણી અંદર પેદા થઈ શકે તો પ્રભુની રક્ષા આપણને મળે અને પ્રભુની રક્ષા મળે તો તે ઢાલની પેઠે દુર્ભેદ્ય દિવાલની પેઠે કામ કરે પછી આપણે નિશ્ચિંત બની જઈએ નિર્ભય થઈ જઈએ સંસારની અંદર આપણું કર્તવ્ય કર્યા જ કરીએ પણ જન્મની અંદર જેમ કમલ રહેતું હોય તે રીતે આપણે કઈ પણ હરકત આવે તટસ્થ રહીએ નિર્લિપ્ત રહીએ આવી એક આપણી વૃત્તિ બની જાય અને સર્વત્ર આપણે પ્રભુનું દર્શન કરતા થઈ જઈએ પ્રભુને હૃદયની અંદર સ્થાપીને જીવન જીવીએ શ્વાસ પ્રશ્વાસ ધારણ કરીએ આપણા જીવનની અંદર એક અવસ્થાની આપણને પ્રાપ્તિ થાય તો જે શાંતિની શોધ આપણે બાહ્ય પદાર્થોમાં કરીએ છીએ તે શાંતિ અને અનુભૂતિ અંતઃકરણની અંદરથી આપોઆપ થઈ જાય સુખ અંદરથી આવે શાંતિ અંદરથી અનુભવાય આનંદ અંદરથી આવે એના ઓડકારો આપણે ખાઈએ બીજાને પણ આનંદ આપી શકીએ બીજાને શાંતિ સમર્પી શકીએ બીજાને સુખી કરી શકીએ આવું આપણું જીવન બની જાય તો કલિયુગના જે કિલમિશો છે તેમાંથી મુક્તિ મેળવવા અને માયામાંથી મુક્ત થઈને પ્રભુનું શરણ ગ્રહીને પ્રભુના પરમાત્માના અનંત અનુગ્રહને અનુભવવાને માટે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ જીવો ઉપર અનુકંપા કરીને કેટલાક સાધનો બતાવે છે એમાંનું એક સાધન અત્યારે બતાવ્યું નમ્રતા બીજું સાધન બતાવ્યું કથાની અભિરૂચિ પ્રભુની અભિરૂચિ બે ત્રીજું સાધન ચોથું સાધન પાંચમું સાધન બીજા ત્રણ સાધનો હજુ બતાવવાના છે આજે તો સમય પૂરો થાય છે એટલે ફરી વાર પાછા આ સાધનોની ચર્ચા વિચારણા આપણે કરીશું
માં સર્વેશ્વરી
મને પાજો રે પ્રેમ નો પ્યાલો પ્રભુ મને પાજો રે પ્રેમ નો લો જેને પીને
તેરે પ્રભુના પ્રેમ
सुखी नः सर्वे संतो निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् मंगलं भगवान् विष्णु मंगलं गरुडद्वयौ मंगलं पुंडरीकाक्षो मंगलायतनो हरिः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओ